आचार्य जिन शासनों नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रयाराधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरंडक श्रावक आचार ऊपर डॉक्टर हरिभाई ना प्रवचनों चाले छे, तेमा आजे श्लोक 16 थी 20 ऊपर प्रवचन।
रत्नकरंड श्रावक आचार ની ઉપર આપણે વિવચન ચાલે છે, તેમાં સમ્યક દ્રષ્ટિના જે ગુણો, પ્રત્યક્ષ સમ્યક દર્શનના જે અંગો, તે અંગો સંબંધીનું આ વિવેચન ચાલે છે। અને એ 8 અંગ છે। અંગ ન હોય તો શોભા હોય નહીં, માત્ર એક શરીરની શોભા નથી, સાથે અંગ બરાબર હોવા જરૂરી છે। તેમ સમ્યક દ્રષ્ટિને આ બધા અંગો હોય ત્યારે એ સમ્યક દર્શન છે, એ વિશેષ પ્રકાશે છે। તો આવા ગુણો સમ્યક દ્રષ્ટિને હોય જ છે, પણ કોઈમાં વિશેષતા આદિ બધી વસ્તુ હોઈ શકે। તો અહીંયા આ છઠ્ઠો ગુણ સ્થિતિકરણ નામનો ગુણ હોય છે, સમ્યક દ્રષ્ટિની અંદર સ્થિતિકરણ નામનો ગુણ હોય છે। એટલે કે દર્શન આચરણત અપિ ચલિતામ ધર્મ વત્સલે પ્રત્યવસ્થાપનમ પ્રાગ્ને સ્થિતિકરણમ ઉચ્યતે। એનો અર્થ સમ્યક દર્શનથી અથવા સમ્યક ચારિત્રથી પણ ચલિત થતા, ટગમગતા ધર્મપ્રેમી જીવો ને ફરીથી તેમાં પૂર્વત સ્થાપના કરવી, તેને સ્થિતિકરણ અંગ કહેવામાં આવે છે। જે જીવો ડગમગતા હોય તે જીવોને, આમાં તો એવું છે કે સમ્યક દર્શન જયારે આપણે પ્રકાર વિશે વિચાર કરીએ ત્યારે સામાન્ય રીતે જીવોને 6 અપ્સમ સમ્યક દર્શન હોય છે। 6 સમ્યક દર્શન બહુ અલ્પજીવોનું છે, અને આ કાળમાં તો 6 સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, વિચ્છેદ જેવું છે અત્યારે। પરંતુ તેમાં પણ એક છે કે જે લોકોએ ભગવાનના સાનિધ્યની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં, સમ્યક દર્શન એટલે છાયિક સમ્યક દર્શન પ્રાપ્ત થવાની અંદર, ત્યાં નિમિત્તની અંદર સામે તીર્થંકર દેવ જોઈએ, અગર તો શ્રુત કેવડી જોઈએ, જ્યાં સુધી શ્રુત કેવડી કે તીર્થંકરના પાદમૂળ આની આરાધના ન કરે ત્યાં સુધી છાયિક સમ્યક દર્શન કોઈને થતું નથી। સમ્યક દર્શનની અંદર નિમિત્તમાં હંમેશા જ્ઞાની જ જોઈએ, કોઈ અજ્ઞાની ગમે એટલો કુશળ હોય શાસ્ત્રમાં, એના નિમિત્તે જીવને કોઈ દિવસ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, કોઈ નિમિત્ત સમ્યક દર્શન પ્રાપ્ત કરાવતું નથી। પણ આવું યોગ્ય નિમિત્ત અને આવું ઉત્કૃષ્ટ નિમિત્ત ન હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય નહીં। તો અહીંયા છાયક સમ્યક દર્શનને સામે એવું બળવાન નિમિત્ત હોવું જોઈએ, નિમિત્ત કાર્ય નથી કરતું, છતાં એવો જ નિમિત્તને એક સંબંધ છે કે ત્યાં એવું બળવાન નિમિત્ત, તો અત્યારે વર્તમાનમાં એ બળવાન નિમિત્તનો અભાવ છે, એટલા માટે છાયક સમ્યક દર્શન નથી। શુદ્ધ સમ્યક દર્શન એવો શબ્દ કૃપાળુદેવે વાપર્યો છે, એના અર્થો ભિન્ન ભિન્ન થાય છે. એક અર્થ એવો છે કે નિરતિચાર પ્રમેય સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય, જેને જેના સમ્યક દર્શનમાં અતિચાર દોષ ન લાગે એને શુદ્ધ સમ્યક દર્શન જોવામાં આવે છે. પણ કૃપાળુદેવને છાયક સમ્યક દર્શન હતું કે ન હતું એ માટે મતભેદ હોઈ શકે, પણ છતાં એક શક્યતા પૂરી છે એમને છાયક સમ્યક દર્શન, કેમ કે એમને પ્રથમ જયારે સમ્યક દર્શન શરૂઆત કરી ત્યારે ભગવાન મહાવીર પાસે એ શિષ્ય પોતે હતા, એટલે એમને હોવાની શક્યતા છે. કેમ કે શાસ્ત્રમાં ઉલ્લેખા પ્રમાણેનો છે પણ ખરો, જેના પાદમણની અંદર એ પ્રમાણે સમ્યક દર્શનની આરાધના કરી હોય એ પ્રાપ્ત કરી શકે. પણ સામાન્ય જીવનની છયોક્ષમ સમ્યક દર્શન, છયોક્ષમ સમ્યક દર્શન હોય છે ત્યારે એની અંદર હંમેશા તરતમતા હોય છે. તરતમતા હોય છે એટલે કે સમ્યક દર્શન ન જાય, સમ્યક દર્શન જતું ન રહે, પણ એમાં મંદતા તીવ્રતા શ્રદ્ધા અપેક્ષાની હોય છે. એટલી કૃપાળુદેવે વાત લખી છે કે છ સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું તો કહ્યું છે, ક્વચિત તીવ્ર, ક્વચિત મંદ, ક્વચિત વિસર્જનવત. આવા શબ્દ કૃપાળુદેવે લખેલા છે, લગભગ 710મો પત્ર છે. તો કોઈક વખતે સમ્યક દ્રષ્ટિને એવા પ્રકારનો ઉદય વર્તે છે, તે વખતે સમ્યક દર્શન જતું નથી પણ એની તરતમતાને હિસાબ થોડી તરતમ મંદતા તીવ્રતા, મંદતા તીવ્રતા શ્રદ્ધામાં હોય છે. તો એવી વખતે કોઈ વખતે અને કોઈ વખતે પ્રસંગો એવા બને કે જે વખતે તીવ્ર ઉદય હોય સામે અને અહીંયા મંદ સ્થિતિ હોય, તેવી વખતે એને સ્થિતિમાં સ્થાપવાની માટે બીજા જે આચાર્ય અગર તો ગુરુ હોય જ્ઞાની એને સ્થાપના કરે ફરી. કેમ કે એવા પ્રસંગો આવવાના કે બહુ તીવ્ર રોગ આવ્યો હોય. કાંજી સ્વામીને ગયા ભાવની અંદર આયુર્વેદિક ક્ષેત્રની અંદર સમ્યક દર્શન હતું, પણ એમને તીવ્ર રોગ આવેલો, તો એની અંદર એમનું એ સમ્યક દર્શન તે વખતે જતું રહેલું,
મંદ
એટલે તીવ્ર રોગ આવે તે વખતે ન ટકી શકે. સામાન્ય રીતે તો જ્ઞાનીઓ ટકી શકે છે. એટલે કૃપાળુદેવ ઠેકાણે સરસ વાક્ય લખ્યું છે કે ભાઈ એક જૈન દર્શનની અંદર જેને સમ્યક દર્શન જૈન દર્શન પ્રાપ્ત થયું એ તો ટકી શકે છે, બીજા અન્ય દર્શનની કોઈ ટકી શકતા નથી, એક આખો એક પત્ર છે. તો આવી સ્થિતિ જ્ઞાનીને પણ થાય છે, તો એટલા માટે એને સ્થિતિકરણ કરવું. એટલે આ શું કહે છે કે રોગ, દરિદ્રતા, ચમત્કાર, પ્રલોભન, મિથ્યા ઉપદેશ આદિ કારણોથી સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની ડગતા ચલિત થતા જીવોને યોગ્ય ઉપદેશ આપી ધર્મપ્રેમીઓ દ્વારા ફરીથી ધર્મમાં લગાડવા તેને વિદ્વાનોએ સ્થિતિકરણ ગુણ કર્યો છે. એટલા માટે હંમેશા કૃપાળુદેવ એક વાત બહુ કરતા, વિકરાળકાળ, સત્સંગ નથી, સત્સંગ નથી. કેમ કે સત્સંગ ન હોય તો એને પ્રોત્સાહન નથી મળતું, એને આ માર્ગની અંદર જો સામે સત્સંગી જીવો હોય તો આ જ વાત થતી હોય, બીજી કોઈ વાત થતી ન હોય. તો એટલે કૃપાળુદેવ કહેતા કે આ મુમુક્ષુઓ છે તમારે માનું ધાવણ છે, એમ કૃપાળુદેવ કહેતા. એટલે કે મુમુક્ષુ પાસે તો એમને કઈ બધું મળવાનું છે એમ નહીં, પણ મુમુક્ષુ હોય તો સામે જેવું નિમિત્ત છે એવા અંતરથી ઉદ્ગારો આવે અને એ વાતો થાય, બીજી વાતો થાય નહીં. એટલે હંમેશા સત્સંગની માનતા એટલા માટે કહી છે કે કેમ કે સહેલામાં 4-5 જણા એવા હતા કે એમાં બધાનું સત્સંગથી એકબીજાને બહુ જ પ્રોત્સાહન મળતે. એટલે એ જ વાત થતી હોય રોજ બેસતા, આપણે બેસતા એ લોકો રોજ બેસતા, આપણે જે પેલું રૂમ છે ને એ રૂમની અંદર એ લોકો બધા બેસતા ત્યારે એમને બધાને આ જ વાતો ચાલતી. ત્યાં બીજી કઈ વાત કરવાની હોય, ભાવતાલની વાત કરવાની હતી ત્યાં થોડી, કે ભાઈ હું છે આજ ઋણનો ભાવ, એવી તો કઈ વાત હતી નથી હોતી, ત્યાં તો આ જ વાત હોય છે. જ્ઞાની મળે હોય જ્ઞાનની વાત, બીજી વાત હોય નહીં, જ્ઞાની મળે જગત અમને તું જ તરણાતુલ થઈ ગયું છે, પછી એની જગતની વાતોની ત્યાં વાત હોય જ નહીં. અને 15 પ્રકારની જે પ્રમાદ છે એમાં એક પણ પ્રમાદ એમનો નાનીઓને ખૂબ ક્વચિત થોડો પ્રમાદ, પણ છઠ્ઠે સાતમા ગુણસ્થાનક આવો પ્રકારનો પ્રમાદ પણ હોતો નથી. એટલે તો પૂર્વશ્રમે વાત લખેલી જ છે, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. તો પાંચના બધા મળીને 15 પ્રકાર છે. તો કોઈ વખતે પ્રમાદ થઈ જાય, સત્સંગ ન મળે તો પ્રમાદ થઈ જાય, અને સત્સંગ ન મળે અને તીવ્ર ઉદય હોય તો સમ્યક દર્શનથી પણ જીવને પતિત થવાનું થાય છે. મેં આવા જોયા છે, જોયેલાની વાત કરું છું. કેમ કે જ્યાં સત્શાસ્ત્ર અને સત્સંગ નથી હોતો અને પોતાની જાતે જે લોકો સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવા જેવો છે, જે પોતાની જાતે પ્રાપ્ત કરે અને પછી એમને આ સત્સંગ આદિ બધું ન મળે, સશાસ્ત્ર આદિ ન મળે, આ મળે, સતત એને પોષણ ન મળે તો પડવાના ચાન્સ હોય છે. તો એવા જે જીવો હોય એને આ જ્ઞાનીઓ સ્થિર કરે છે પાછા ઉપદેશ દ્વારા. તો આ જ્ઞાનીનું કામ છે કે પડતા જીવોને, પડતા મુમુક્ષુઓને એને પોતાને એને બધાને સ્થિર કરે પાછા ધર્મ. એવા આપણે માણસમાં એ જોઈએ છીએ, આ તો સામાન્ય માણસોની વાત છે કે કંઈક મોટી મુસીબત આવી ગઈ હોય, હવે મને ભગવાન ઉપર શ્રદ્ધા જ ઉઠી ગઈ છે, પછી કોઈ ભગવાન નામ નથી, પછી ઓછા અહીંયા છે. એટલે કે એવા જીવોને ફરી પાછા ધર્મ માર્ગમાં સમજાવી બધું સમજાવે. કોઈ વખતે ખાસ કરીને મુનિઓ હોય છે તો મુનિઓ જયારે સમાધિમરણ પ્રક્રિયા આપણે ત્યાં છે, સમાધિમરણ કરવાની, એટલે કે બહુ ગઢપણ આવી ગયું હોય, કોઈ દુર્પક્ષી હોય, કોઈ દુકાળ હોય, આવો એવી બધી પરિસ્થિતિમાં સાધુ સમાધિમરણ કરે. ધીરે 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 ચાર આહાર છે તે પછી 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 છોડતા જાય. એમાં કોઈ વખતે મુનિ હોવા છતાં કોઈ વખતે આ બધું ભગવતી આરાધના બહુ વિશેષતાથી વર્ણન કરવામાં આવ્યું છે. ભગવતી આરાધના ગ્રંથ કૃપાળુદેવને બહુ ગમતો, એક ઠેકાણે તેમને કહ્યું છે કે ભગવતી આરાધના જેવા એક ગ્રંથનું જો એમ કે પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય તેને બીજા ગ્રંથને અભ્યાસ કરવાની જરૂર નથી, એવું ઠેકાણ લખેલું છે. તો એ ભગવતી આરાધની અંદર આ બધું વર્ણન છે કે કેવી રીતે કરવું સમાધિમરણ. તો એવા સમાધિમરણના પ્રસંગમાં કોઈક વખતે તીવ્ર તૃષા આદિ હવે પાણી છોડી દીધું હોય, ચાર હારમાં છેલ્લું પાણી છોડવામાં આવે છે, એની બધી વિધિ છે કેમ છોડવામાં, તે બધું શાસ્ત્રમાં વિધિ આપે. તો એ વખતે જીવને બીજા જે સાધુ હોય એટલે હંમેશા સાધુ સમાધિમરણ જયારે કરે ત્યારે સંપ્રદાયની વચ્ચે કરે, સાધુ પોતાનો સંપ્રદાય છોડી બીજા સંપ્રદાયમાં જતા, એવું બધી આ બધા નિયમો ગણા છે. તો તે વખતે આવો કોઈ પણ પરિસર આવે તો એમને સ્થિર કરે, એમને કહે છે તરસ લાગી તો એમ કે અરે પ્રભુ આપે તો કોઈ પણ પૂતગળ આનંદ ભાવમાં કોઈ પણ પૂતગળ ગ્રહણ કરવાનું બાકી રાખ્યું નથી, તમે આ પાણી શા માટે કે તમે ધર્મનું અમૃત જે તમે પ્રાપ્ત કર્યું છે એ પીઓ ને આ પાણીમાં આવી બધી સ્થિરતા લાવવા માટે આવી બધી વાતો કરે. અરે આ તો બધા પૂતગળની બધી હેઠ છે, એ તો તમે અનેક વખત પોતાના શરીરમાં લઈ અને છોડી દીધી છે, આ તો જગત તો આ બધું હેઠવાળ છે, સકળ જગત તે હેઠવર્ત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. તો એ શું પીઓ છો, તમે તો અમૃત પીઓ ને એમ કરે. કોઈ વખતે બહુ દુઃખ બૂમ પાડ્યા તો એવી બધી વખતે આવાના વચનો દ્વારા, એટલે કે વૈરાગના વચનો અને જ્ઞાનના વચનો દ્વારા એ જીવને સ્થિર કરે, ફરી સ્થાપન કરે, એને સ્થિતિકરણ ગુણ કહેવામાં આવે છે. અને આવા પ્રસંગો બને છે. ભગવતી આરાધનામાં બધું આનું વર્ણન વધારે પ્રમાણમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. ભગવતી આરાધનામાં આ બધું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે. સમાધિ મરણનું આદુ ઘણું વર્ણન આપવામાં આવ્યું છે. એ એક જ ગ્રંથ એવો છે, શિવકોટી આચાર્ય છે એમને બનાવેલો છે, આ વર્ણન એમના બહુ વિસ્તારથી આપવામાં આવ્યું. તો આ સ્થિતિકરણ ગુણ તો અહીં શું કહ્યું, એક તો સ્થિતિકરણ આપણે ત્યાં બે વાત હંમેશા યાદ રાખવી, એક વ્યવહારથી હોય ને એક નિશ્ચિતથી હોય. તો સ્થિતિકરણ એક વ્યવહારથી, આ બીજાને સ્થિર કરવું વ્યવહારથી, પોતાને વૈરાગાદી ભાવનાથી પોતાની જાતને સ્થિત કરવો નિશ્ચયથી. તો નિશ્ચયને વ્યવહારથી આ સ્થિતિકરણ ગુણ જ્ઞાનીને હોય છે. આઠે ગુણ નિશ્ચય અને વ્યવહાર એનું વર્ણન કરવામાં આવ્યું છે. સમયસરની અંદર તો નિશ્ચયથી જ વર્ણન કરવામાં આવ્યું છે. સમયસર ઉપર આચાર્યની પંડિત જયચંદે ટીકા કરી, થોડો ભાવ લખ્યો હતો એની અંદર એમને વ્યવહારથી પણ વર્ણન, આ બધું વ્યવહારનું વર્ણન છે. નિશ્ચયનું વર્ણન સમયસરની અંદર આ બધા ગુણોનું આપવામાં આવેલું છે વિસ્તારથી. એ સ્થિતિકરણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે પોતાની ભૂલને પોતાની મેળે પરિણામોની સદ્ધતા દ્વારા સુધારે છે તેને નિશ્ચયથી સ્થિતિકરણ કહે છે, તથા પોતાથી ભિન્ન વ્યક્તિઓને સમ્યક દર્શન વા સમ્યક ચારિત્રથી પતિત થતી જોઈને તેને ધર્મબોધ દ્વારા શંકા સમાધાનપૂર્વક ફરીથી સમ્યક દર્શન વા સમ્યક ચારિત્રમાં સ્થિર કરવાના ભાવને વ્યવહારથી સ્થિતિકરણ ગુણ, પર સ્થિતિકરણ ગુણ કહે છે. તો પરની સ્થિતિ કરવાની વાત છે અને સ્વની સ્થિતિ કહે, તો આવો સ્થિતિકરણ ગુણ હંમેશા જ્ઞાનીઓમાં હોય છે. હવે ત્યાંથી હવે સાતમો ગુણ કહે છે, તો વાત્સલ્ય ગુણ. વાત્સલ્ય ગુણ છે તો એ કહે છે, સ્વયુત્થાન પ્રતિ સદભાવસના ના થા પેત કઈ કઈ તવા પ્રતિપત્તિ યથા યોગ્યમ વાત્સલ્યમ અભિલિપ્યતે. એટલે કે પોતાના સહધર્મીઓ પ્રત્યે સદભાવ, સરળતા સહિત, માયા રહિત, યથા યોગ્ય આદર સત્કાર કરવો તે વાત્સલ્ય અંગ કહેવાય છે. વાત્સલ્ય હોવું જોઈએ બધાની અંદર અંદર, આપણા જે ધર્મના ભાઈઓ પ્રત્યે અંદર અંદર વાત્સલ્ય હોવું જોઈએ. જ્ઞાનીઓની અંદર અંદર બધાને વાત્સલ્ય હોવું જોઈએ. જે જે આ માર્ગની અંદર જે જે જીવો આ માર્ગમાં પ્રવેશ કરે તે બધા પ્રત્યે આપણને સદભાવપૂર્વક પ્રેમ હોવો જોઈએ. તો એ કહે છે, અને પોતાના સહધર્મી ભાઈઓનો વિનયપૂર્વક સારા ભાવ સહિત, કપટ રહિત, ખરા દિલથી, યથાયોગ્ય નમસ્કાર, વિનય, સ્તુતિ, દાન, પ્રશંસા અને ઉપકરણ આદિ દ્વારા આદર સત્કાર કરવો તે વાત્સલ્ય અંગ છે. અને ખાસ તો મુનિઓને, કેમ કે આ જે વાત્સલ્ય અંગ છે એ મુખ્ય વાત્સલ્ય અંગ જો ગણવામાં આવે તો આપણે સદગ્રસ્તોને માટે છે. એટલે કે એ મુનિઓને દાન કરે, ચાર પ્રકારના દાન આદિ એ બધું કાર્ય વિશેષતાથી એમનું છે. એકબીજાને સહાય કરે, કોઈ પડોદના વખતની અંદર, કોઈ પડોદના થોડા ભક્તો હતા અમદાવાદની અંદર, તો એની અંદર એક પાર્ટી ડૂલી ગઈ, તો બધાએ ભેરા થઈ. પછી એ જમાના 25,000 રૂપિયા 25,000 રૂપિયા જેવી રકમ આપી, રૂપાળોદના ભક્તોની વાત કરું છું અમદાવાદની અંદર, તો એકબીજાને મદદ કરે. કેમ કે આજ મારો ભાઈ છે અને ધર્મપ્રેમી છે, તો એ કૃપાળુદેવના વખતમાં આ વાત બનેલી. એટલે પછી એના પછી અમદાવાદના ભક્તોની અંદર, હું નામ ભૂલી ગયો કોની આ સ્થિતિથી હું ભૂલી ગયો છું, તો ગૃહસ્થો આ પ્રમાણે પણ મદદ કરે એકબીજાને. એકબીજાને આપણે કોની આર્થિક સ્થિતિ એવી નબળી થઈ ગઈ હોય તો એને પણ ટકાવી રાખે. આપણે જૈનોની અંદર તો આ વાત બહુ ખાસ, એમાં અમારે એક શેઠ હતા, હું જ્યાં શરૂઆતમાં નોકરી કરતો હતો, તો એમની એ જ રીત હતી કે કોઈ જૈનનો કોઈ છોકરો દીકરો આવ્યો તો એને એમ કહે કે પૈસા લેવા આવ્યો છે, હારું જા, ત્યાં સામે પેલા કોઠી પડી છે ને એમાંથી લઈ લે. એ વખતે રોકડા રૂપિયા હતા ને, તો એક તાંસળું ભરીને કદાચ જેટલા જોઈએ એટલા લે. એ ગણે નહીં, કોઈ દાડો ગણતા નહીં, કોઈ દિવસ ગણે નહીં પૈસા. પછી એમ કે તારે જયારે થાય ત્યારે આપજે, ન થાય તો કોઈ વાંધો નથી. તો આવા આપણે ત્યાં બધા જૈનો હતા અને આબુની પાસે તો એક ચંદ્રાવતી નગરી હતી, એની અંદર 300 કરોડપતિ હતા. તે બધા કોઈક નવો જૈન આવે તો એક ત્યાં તો ખાવાને માટે કોઈ તકલીફ જ નહોતી, બધા એક તિથિ નોંધાવી લીધી હતી, એટલે કોઈને ઘેર તો રાંધવું જ ન પડતું. જૈનોને ધર્મ ધ્યાન જ કરે, માતા ફળો જ નહીં. સો અને બીજે ઠેકાણે એમ હતું કે એક નગરી એવી હતી કે બધા જે નવો જાય એને બધા એક રૂપિયો એક એક ઈંટ આપે, એટલે કે ઈંટથી એનું ઘર થઈ જાય અને રૂપિયાથી એનું કામકાજ થઈ જાય. તો આવા તો આપણે ઘણા ઉદાહરણો છે કે પોતાનો ભાઈ છે એને ટકાવી રાખવા માટે, એને ટકાવવું પડે ને ટકાવી રાખવા માટે. હવે એ વાત્સલ્ય છે, ત્યાં રાંધવાનું નહોતું. ચંદ્રાવતી નગરી આપણે 12 માઇલ દૂર છે, આબુની 30 માં છે. અત્યારે તો પિલર્સ કુક ટકાણે રહ્યા છે, એમાં 300 કરોડપતિ હતા એ જમાનામાં. એટલે એ 12મી સદીમાં ચંદ્રાવતી નગરી, ત્યાં કોઈને બધા એક એક દિવસ રાખેલો કે સ્વામી વાત્સલ્ય અમારા તરફથી, પેલો રોજ એક 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 નું વારા ફરતી, એટલે કોઈ જેને રાંધવું ન પડે. તો આ બધા તમે આ ફેરવો છો ને, એ કઈ તપેલા પપેલા ફેરવાના નહીં, ત્યાં બસ ત્યાં તમારે આરાધના કરવાની ને સાંભળવાનું. તો આચાર્ય વાચાર્ય બધા ત્યાં હોય, ધર્મને સાંભળો ને બસ. આવું ચંદ્રાવતી નગરીમાં હતું. આપણે 12 પાલપુરથી 30-30 માઇલ દૂર છે ચંદ્રાવતી
નગરી,
આબુન તળેટીમાં જ છે. તો એવો સ્વામી વાત્સલ્યનો ભાવ હતો. તો અહીંયા પણ એ વાત કરે છે કે સ્થિતિકરણ અંગની જેમ વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. પરિસ ઉપસર્ગ આદિ દ્વારા પીડિત થતા છતાં પણ કોઈ શુભ આચરણમાં જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ના આવવા દેવી તે સ્વાત્મ સંબંધી વાત્સલ્ય છે, અને અન્ય સમયો ઉપર ઘોર પરિસ ઉપસર્ગ આદિ આવી પડતા તેમની બાધા દૂર કરવાનો ભાવ થવો તે પર વાત્સલ્ય છે. અને કોઈ પેલાના જમાનામાં તો એવા પરિસો બહુ હતા, કોઈ રાજાઓ દ્વારા, કોઈ આ દ્વારા, કોઈ આ દ્વારા, જ્ઞાન દ્વારા, એ વખતે આ બધી સ્વામી વાત્સલ્ય. એટલે આ વાત્સલ્ય જે છે એવો વાત્સલ્ય ગુણ હોય જ. નાનીઓને બધા જીવો પ્રત્યે પોતાનો સમાન ભાવ જ હોય છે, પ્રેમ હોય હોય ને હોય, ન હોય એવું બને નહીં. પણ જે સાધર્મી ભાવ હોય, જે મુમુક્ષુ હોય, તેની પ્રત્યે એને કેવી રીતે આમાં સ્થિર કરવું, એની પ્રત્યે વાત્સલ્ય, અને કેવી રીતે એની બધા મુશ્કેલી દૂર, આ તે સામાજિક મુશ્કેલીઓ કે આ મુશ્કેલી હોય કે બીજી કોઈ પણ પ્રકારની, કેમ કે એ જમાનાની અંદર સાધુ ઉપર કોઈ કોઈ વખતે એવા પ્રદેશમાં જાય તો ઉપસર્ગો આદિ વધારે આવતા, તે સમયની અંદર આ મદદ ગ્રસ્તો બધી મદદ કરતા, અને ગ્રસ્ત બીજા ગ્રસ્તને મદદ કરે સાધર્મી ભાઈઓને, એને વાત્સલ્ય. અને એની ઉપરથી આપણે સ્વામી વાત્સલ્ય બધી ભોજનની ક્રિયાઓ બધું એની ઉપરથી કરે, સ્વામી ભાઈઓને જમાડો કરો. કોઈક એવો પાત્ર જેવો આવી જાય એની અંદર તો આપણને લાભ, આપણો ખાઈ જાય તો આપણને લાભ મળી જાય, એની પાછળ એક એવો પણ હેતુ હતો. અને બીજું એક કે આપણે બધા છીએ તો જે એક ધર્મવાળા છે તો એ લોકોના લગ્નના આદિ બધા વ્યવહારો પણ એ સમાજમાં હોય તો ધર્મથી વિમુખ ન થવાય. તો આ બધી થોડી સામાજિક વ્યવસ્થાઓ એ વખતે હતી. અને જ્ઞાનીને તો જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં એમને પ્રેમ હોય જ. અને ચીચી રીતે સૌભગભાઈ વખતે લખેલું કૃપાળુદેવને કે તમારે કઈ રીધી સીધી બતાવો હવે ને કઈક અમારું કરો, તો કે ભાઈ હવે રીધી સીધીથી તો કઈ અમે કરીએ નહીં, પણ તમારા માટે અમે કઈ ન કરીએ એવું કઈ છે નહીં, અમે પણ તમારા માટે પણ થોડી બીજી રીતે આર્થિક રીતે મદદ બને એટલી કરીએ, પણ અત્યારે તમારો ઉદય જેવો તીવ્ર છે કે તમારે આ જો તમે સહન કરો તો એમાંથી ધર્મ માર્ગમાં પ્રવેશ થઈને સમ્યક દર્શન સુધીની પ્રાપ્તિ થઈ શકે. વાત નથી કે સમ્યક શબ્દ નથી પાડ્યો એમને, પણ આ માર્ગની પ્રાપ્તિ થાય એવો શબ્દ એમને થઈ શકે. એટલે જ્ઞાનીઓ પણ પોતાની પાસે હોય તો આ પ્રમાણે જીવનને મદદ કરતા. અને હવે છેલ્લું આ કે છે કે પ્રભાવના નામનું આઠમો અંગ કહો કે ગુણ કહો, તો કહે છે અજ્ઞાનમ ઇતિ આખ્યા વ્યાપ્તિક પ્રાકૃત્ય યથાયથમ જિનશાસનમ મહાત્મ્યમ પ્રકાશય સત પ્રભાવના. કે અજ્ઞાન રૂપી અંધકારના ફેલાવને દૂર કરીને ઉચિત રીતે ધર્મ જૈન ધર્મના મહિમાનો પ્રકાશ કરવો તે પ્રભાવના ગુણ છે. જૈન ધર્મ સંબંધી ફેલાયેલી અજ્ઞાનતાને પોતાની શક્તિ અનુસાર વિદ્યા, દાન, પૂજા, તપ, મંત્ર, તંત્ર આદિ દ્વારા દૂર કરીને જૈન ધર્મનો મહિમા પ્રગટ કરવો તેને પ્રભાવનો અંગ કહે છે. આપણે છે ને હવે પ્રભાવના કરવી છે, આપણે તો પ્રભાવનો પેંડા વેચવાની પતાસાની એટલી નહીં, પણ એ ઠીક છે, વિરોધ કરવા જેવી કેવી કોઈ વાત નથી. પણ મૂળ તો પ્રભાવનામાં એક તો સશાસ્ત્રનો પ્રચાર એ પ્રભાવનું મુખ્ય અંગ છે. એટલે કૃપાળુદેવે સંસ્કૃત પ્રભાવક મંડળની રચના એમના વખતમાં કરેલી અને એ સંસ્કૃત પ્રભાવક મંડળે બહુ સરસ કામ કર્યું. અને જે કૃપાળુદેવે જે સંસ્કૃતનું લિસ્ટ આપેલું એમાંથી ઘણા ખરા ગ્રંથનું પ્રકાશન એમને કરેલું. અને કાંજી સ્વામીને જે સમયસર પ્રથમ હાથમાં આવ્યું તે પરમસુત પ્રવાહક મંડળ દ્વારા પ્રકાશિત થયેલું આવેલું. અને આવ્યું પછી એમને પૂર્વનું બધું બધા સંસ્કારો તરત એના નિમિત્તે એમને આવી ગયા. તો એમને તો આ પ્રભાવના કેવી રીતે અનેક રીતે પ્રભાવના થઈ શકે, પ્રભાવના કરવી હોય તો અનેક રીતે થઈ શકે. આ વરઘોડા કરવા આ કરવા એ બધી પ્રભાવના અંગો જ છે. વરઘોડો કાઢે એટલે લોકોને ખબર પડે કે શું છે, એ પ્રમાણે રથ ને એ પ્રમાણે ધજા અને આ તે બધું હોય ને. આગળ પછી બધા પ્રતિહારી અને આ તે બધી સાથે ટાટવટ બધા એટલે એ બધી પ્રભાવના અંગો છે. ખરી પ્રભાવના ક્યારે ખરેખર તો એનું જે આપણું જૈન સાહિત્ય આદિ છે એ સાહિત્યનો જેમ પ્રચાર થાય એ પ્રચારનો પણ એક અંગ છે. એટલે શાસ્ત્રો લખાવવા પેલાના વખતમાં તો હતો ને, શાસ્ત્રો લૈયા પાસે લખાવવામાં આવતા હતા, એની પ્રતો કરાવે, એને આપ બીજા ઠીક ઠેકાણે મોકલે, ભંડારોમાં મોકલે કરે, એ બધી વસ્તુ એ બધી પ્રભાવના અંગમાં આવી જાય. તો એ પ્રમાણે જ્ઞાની પણ હંમેશા કેમ આવી પ્રભાવના શા માટે કે એમને જે પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરવા યોગ્ય એક જ છે, બીજું કાંઈ નથી. તો આ કેમ પ્રાપ્ત બીજાને થાય? તો એમાં જે કંઈ સાહેભૂત અંગો છે તે બધા અંગો એને આપણે પ્રભાવના નાના અંગો કહેવામાં આવે. એ બધા અંગો કેવી રીતે પોતે એની અંદર મદદગાર થાય તો જ્ઞાનીનો એવો રાગ આવે, પણ છતાં એ રાગના એ દ્રષ્ટા છે. એ ખૂબી તો એ છે જ્ઞાનીને બીજાને કહેવાનો ભાવ આવે. અને જો જ્ઞાની ન કહ્યું હોત તો આ બધું આવત ક્યાંથી હાથમાં? જ્ઞાનીએ આ વાતો ન કહી હતી તો બીજા કોઈને માર્ગ મળત કેવી રીતે? એટલે કૃપાળુદેવની પ્રભાવનો કરવા માટે પત્રે પત્રમાં કેટલાય પત્રમાં સુભગભાઈ લખેલું, પણ એમને એક ઠેકાણે તો એમ લખ્યું છે કે જયારે જયારે એમને આ વાત યાદ આવે છે ત્યારે અમારા બધા અંગો શિથિલ થઈ જાય, ત્યારે અમારાથી અમારા જેવો તો કોઈ અત્યારે જીવ છે નહીં, અને અમે પ્રભાવના કરી શકતા નથી. આખું જગત ઉન્માર્ગે ચાલી રહ્યું છે, ક્યાંય ધર્મ દેખાતો જ નથી. જે વર્તમાનમાં દેખાય છે ધર્મ એ તો કહેવા માત્ર છે, જ્યાં સાચો ધર્મનું અંશ દેખાતો નથી એવી અવસ્થાની અંદર, મોક્ષ માર્ગ બહુ લોપ એવી અવસ્થાની અંદર અમે સમર્થ છીએ, છતાં પણ અમે પ્રભાવના નથી કરી શકતા. કેમ? જૈન દર્શનની અંદર જૈન દર્શન વિશેનો ઉપદેશ આપવો હોય તેની યોગ્યતા જોઈએ છે, તો એ યોગ્યતા છઠ્ઠે સાતમે ગુણસ્થાનક સ્થિત મુનિની છે. કેમ કે ત્યાગ ધર્મ કહેવાનો છે, આ કઈ થોડું. તો પોતે ગ્રહસ્થ હોય અને ત્યાગની વાત કરે તો બીજાને બેસે નહીં કે તમારે તો હીરામાણીની દુકાન છે ને તમે અમને ત્યાગની વાત કરો છો, હા? તો એવી વાતો વિરોધી થાય. એટલા માટે કૃપાળુ દેવ જાહેરમાં ક્યારેય પ્રચાર કરતા નથી, કેમ કે માર્ગનો વિરોધ આવે. એમને ખબર ન પડે કે આમને તો આ બધું ઝેર છે. એક ઠેકાણે કહે છે ને દેવકુંડજી મુનિ ગયેલા મુંબઈની અંદર કૃપાળુદેવને તો પૂછું કે દેવકરજીને પૂછેલું કે ભાઈ સભાની અંદર કેટલા માણસો આવે છે ને આ બધી વાતો પૂછીને પછી તમને પછી દેવકરજી જેવા થોડા હતા બુદ્ધિવાળા બુદ્ધિશાળી હતા લલુજી મુનિ હતા ને બધા ભોળાજી હતા દેવકરજી કે તમે આ બધા ની અંદર આ વેપારમાં બધા બેઠા છો તેનો તો કે અમે તો કાળકોટ ઝેર જોઈએ છે તો આ વાત અંતરની વાત તો જગતને તો કેવી રીતે ખબર પડે કે જ્ઞાનીઓ જગતના બધા પદાર્થો પ્રત્યે એમની આસક્તિ જેવું છે જ નહીં લોકો તો એમ સમજે કે પોતે તો હીરા માણકના વેપાર કરે છે અગર આ કરે છે ને અમને ત્યાગ કરવાનું કહે છે એટલે બીજાને મૂંડવાનું કહે છે ને પોતાને એમને એમ રાખવાનું તો એવી વાતો લોકોને બેસે ને જૈન દર્શનની તો ત્યાગ પ્રધાન વાતો વિશેષ પ્રકારથી આવે છે એટલે કાં તો જ્ઞાની વિના તો જૈન દર્શનનો પ્રચાર કરી શકાય જ નહીં એક કાં તો જ્ઞાની બ્રહ્મચારી હોય કેમ કે કાનજી સ્વામી હતા બ્રહ્મચારી એની માટે લોકોને કોઈ વિવાદ ઉભો ન થાય કેમ કે નથી દુકાન નતું બૈરું નથી છોકરા કોઈ વાત હતી જ નહીં તો એને માટે કોઈ વિવાદ બહુ ઉભો થાય નહીં એટલે એનું ન માનીને વિવાદ ઉભો થાય વસ્તુ જુદી છે પણ ધર્મના પ્રચારને માટે તો એટલે કૃપાળુદેવ ધર્મનો પ્રચાર પોતે જાહેરમાં ન કરી શકે પણ આપણે માટે ઘણું બધું મૂકી ગયા અને એ પણ આપણી પોતાની માતૃભાષામાં અને એ પણ એમના અંતરના અનુભવની જે વાતો છે એવી તો નથી કોઈ દિગંબર સાહિત્યમાં ક્યાંય દેખાતી કે નથી શ્વેતાંબર સાહિત્યની તો વાત જ જવા દે એમાં તો બહુ સ્થૂળ કથાનો બધા છે પણ જે અંતરની બધી વાતો છે એ બધી વાતો વર્તમાનની અંદર કોઈપણ ઠેકાણે મળતી હોય તો એ કૃપાળુદેવના આ બધા પત્રોમાં મળે છે પછી ક્યાંય મળતી નથી કેમ કે શાસ્ત્રમાં જે કંઈ વાતો છે સાથેની મર્યાદા પ્રમાણે કરવામાં આવે છે વ્યક્તિગત જે કંઈ વાતો હોય છે જે કંઈ મુશ્કેલી હોય છે આ હોય છે એ બધી વાતો ન કરવામાં આવે એમાં તો જે મૂળભૂત સિદ્ધાંતોની મૂળભૂત વાતો હોય તો શાસ્ત્રને પોતાની મર્યાદા હોય છે તો દરેક શાસ્ત્રની અંદર આત્મદર્શનનું આને અનુભવનું આવીને તેનું બધું વિવેચન હોય પણ જેટલું વિવેચન આપણને કૃપાળુદેવના પત્રમાં મળશે એવું વિવેચન ક્યાંય નથી કોઈ પણ ઠેકાણે એવું વિવેચન છે તો આવા મહત્વપુરુષો પ્રભાવ ના કરતા અને આપણા માટે કૃપાળુદેવ પણ આપણે પ્રભાવનું નામ જ ઘણું મૂકી ગયા છે કે મહાપુરુષોને હંમેશા અંતરંગ નિષ્કષાય કરુણા હોય છે અંતરમાં બહુ કરુણા હોય છે અને એમાં કોઈ પણ રાગદ્વેષ રહિત કરુણા હોય છે એટલે એમને કંઈ પણ પ્રાપ્ત કરવાનું હોતું નથી કે ભાઈ મને કાંઈક કોક આપે છે તો ના એ તો સહજતાથી પોતાનો સ્વાધ્યાય થાય છે અને સાથે સાથે બીજા જીવોનું પણ કલ્યાણ થાય એ હિસાબે મહાપુરુષો આ પ્રભાવના કરે છે અને પ્રભાવના અનેક પ્રકારના આપણે ત્યાં અંગો છે તો આ પ્રમાણે આ 8 અંગનું વર્ણન કર્યું તો ખરેખર તો જ્ઞાનીની જયારે વાત કરવામાં આવે ત્યારે જ્ઞાનીને ઓળખવાને માટે અનેક લક્ષણોની અનેક વાતો કરવામાં આવે એમાં કૃપાળુદેવને જો પત્રમાં જોયું તો સમ્યક દર્શનનું લક્ષણ શું જ્ઞાનીનું લક્ષણ શું તો એમને કહ્યું કે ખરું લક્ષણ વ્યવહારથી એમને લક્ષણ કહ્યું નિશ્ચિત પણ લક્ષણ બે વાતો કરી આપણે ત્યાં વિશે નિશ્ચિત બે વાતો હોય છે સમસમવેગ નિર્વેગ અનુકંપા અને આસ્થા આ 5 ને લક્ષણ કયા છે આ 5 જ્ઞાનીમાં હોય સમસમવેગ નિર્વેગ અનુકંપા અને આસ્થા આ 5 અને નિશ્ચયથી તો પોતાના આત્માનો અનુભવ કૃપાળુદેવ ઠેકાણે કહ્યું તો કે વિતરાગતા સમ્યક દર્શન લક્ષણ શું તો કે વિતરાગતા એક બહુ ટૂંકી વાત એમને કરી તો સમ્યક દર્શન પુરુષને ઓળખવાને માટે શાસ્ત્રકારોએ અનેક વાતો કરી છે કયા ગુણ હોય અને ક્યાં દોષનો અભાવ હોય કેમ કે સમ્યક દ્રષ્ટિ હોય એને 8 પ્રકારના મદ ન હોય 7 પ્રકારનો ભય ન હોય 6 પ્રકારના આયાતન ન હોય 3 પ્રકારની મૂઢતા ન હોય આ 25 દોષોથી રહિત સમ્યક દ્રષ્ટિ હોય અને 8 અંક સહિત હોય સમસંવેગ અનુકંપા આસ્થા આદિ ગુણો હોય, પછી નિંદા ગ્રહ અને ભક્તિ હોય. આ પ્રમાણે શાસ્ત્રની અંદર સમ્યક દર્શન લક્ષણો કયા છે? કોઈ ઠેકાણે વિસ્તાર આટલા તો ખાસ કયા છે, પણ કોઈ ઠેકાણે થોડાક વધારે વિસ્તારથી પણ કયા છે લક્ષણો. અને ચિદ્વિલાસની અંદર 63 કયા છે, પણ મૂળ તો બધું આમાં સમાઈ જાય. થોડોક વિસ્તાર કર્યો, લોકો સામાન્ય જીવ સામાન્ય બુદ્ધિના માણસોને બહુ સંક્ષેપમાં ખબર ન પડે તો વિસ્તારથી કયા છે. પણ સમ્યક દર્શન વગર મુખ્ય લક્ષણ કોઈ પણ હોય અને એની વધારે વધારે કોઈ પણ જગ્યાએ ચર્ચા કરી હોય તો પંચાધ્યાયી કરે કરેલી છે. પંચાધ્યાયી જે દિગંબરનો ગ્રંથ છે, કોને બનાવ્યો છે એવા આચાર્યનું નામ મળતું નથી, પણ એ આચાર્ય સમ્યક દર્શન લક્ષણની બહુ ચર્ચા કરેલી છે. લગભગ 35 શ્લોકોમાં ચર્ચા કરી છે અને છેવટે એક લક્ષણ એમને બતાવ્યું કે જ્યાં જ્ઞાન ચેતના છે ત્યાં સમ્યક દર્શન છે. જ્ઞાન ચેતના એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. જ્ઞાન ચેતનાનો અર્થ થાય છે કે જે જ્ઞાન જેવો આત્મા એનું સંચેતન એટલે અનુભવ સદાય કરી રહ્યો છે તે જ્ઞાની છે. અને જયારે આત્માનો અનુભવ કરે છે ત્યારે આત્માથી ભિન્ન એવો જે તત્વ રાગાદી ભાવ છે એને ભિન્ન પ્રમાણે અનુભવે છે, એટલે કે જે ભેદ જ્ઞાન છે તે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. આપણે જેમ કહે ને જીવનું લક્ષણ શું, તો અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ ને અસંભવ દોષ રહિત લક્ષણ કયું હોય તો કોઈ જ્ઞાન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. તો એમ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ જ્ઞાન ચેતના છે. આ બધો બાકી ગુણોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તો કોઈ એમ કે મને નિસંગતા છે, મને કઈ શંકા નથી કે વાત કરે, તો મને નિર્ભય છું એમ વાત કરે, મારે કઈ કોઈ પણ જાતના મતભેદ છે નહીં. પણ ના, એ તો બધું સામાન્ય જીવ પણ એમ કહી શકે કે આ હા એ તો હું મારા માને મને બીજા ધર્મને બીજા મને કઈ મૂળતા છે જ નહીં, હું બીજા ધર્મ માનતો જ નથી જૈન દર્શન સિવાય આ તે આમ તેમ એવી બધી વાતો તો કરે, પણ એ અંતરમાં એવી પાકી વાતો કોઈને હોતી જ નથી. એ તો બધા એમ કહે તો પછી એમાં લક્ષણ ના આવે. આ બધા ગુણોની અંદર એક અવાબ એવું લક્ષણ લક્ષણ છે, તો લક્ષણની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે જે લક્ષમાં હોય ને અલક્ષમાં ન હોય, કે જે માત્ર લક્ષમાં હોય એટલે કે જેનું લક્ષ કરવાનું છે કે જેનું જ્ઞાન કરવાનું છે એમાં જ હોય ને બીજામાં ન હોય એને લક્ષણ કહેવામાં આવે છે. કેમ કે પીળું એટલે સોનું, કે ના પીળું પિત્તળે હોય તો તે લક્ષણ પીળું લક્ષણ પીળાશ એ લક્ષણ સોનાનું યોગ્ય નથી. પણ જે સોનામાં હોય ને પિત્તળાદી કોઈમાં ન હોય એવું લક્ષણ બતાવો તો એનું લક્ષણ કહેવામાં આવે, તો જ્ઞાનીનું લક્ષણ કહેવું જ્ઞાન ચેતના. આ એક લક્ષણ છે જ્ઞાનીનું. અને જ્ઞાન ચેતના ને બહુ વિસ્તારથી જ્ઞાન ચેતના વિશે પંચાધિકારે લખેલું છે. જ્ઞાન ચેતના કોક ભેદ જ્ઞાન કો જ્ઞાનીને હંમેશા ભેદ જ્ઞાન, કૃપાળુ દો લખ્યું છે કે જ્ઞાનીને ભેદ જ્ઞાન રૂપી નગારું સદાય વાગી રહ્યું છે. ભેદ જ્ઞાન રૂપી સદા એ જાગૃત છે, ભેદ જ્ઞાન રૂપી નગારું વાગે છે એવું ટકા નથી. ભેદ જ્ઞાન અને જ્ઞાનીનો તેજાબ છે, જેમ તેજાબ હોય એ બે વસ્તુને સુધી પાડે, એટલે કે બે ધાતુ મળી ગઈ હોય તો તેજાબ દ્વારા સોનું કથ્થીને જુદા પાડવામાં આવે. સોની ત્યાં જઈએ તો કથ્થી સોનું જુદું પડે તો તેજાબનો ઉપયોગ કરે. તો એમ જ્ઞાની પાસે ભેદ જ્ઞાન રૂપે તેજાબ છે કે જે દ્વારા સ્વ અને પરને બેને ભેદ કરે છે, અને એ ભેદ કરે છે તે જ્ઞાનીનું ભેદ જ્ઞાન, તે જ્ઞાનીનું લક્ષણ છે. બીજું કોઈ પણ જ્ઞાનીનું પછી વિસ્તારથી બીજા બીજા ગુણો અપેક્ષાએ ઘણી વિસ્તારથી કહેવાય, પણ આ એક ખાસ લક્ષણ છે. આ હોય ત્યાં જ આ હોય તો એ જ્ઞાની હોય હોયને હોય જ. તો આવું આ આઠ આ પ્રમાણે જ્ઞાનીઓના લક્ષણ જ્ઞાનીઓના લક્ષણ આ બધું બતાવ્યું શા માટે, કે ભાઈ જ્ઞાની છે તો એને પરીક્ષા તો કરવી પડે, કે પરીક્ષા કર્યા વિના જ્ઞાની છે મનાય નહીં. તો સામાન્ય જીવોને જ્ઞાનીને ઓળખવાને માટે આ બધા લક્ષણોનો સામાન્ય ખ્યાલ હોય તો એ કંઈક એનું અનુમાન કરશે. ઓળખવાનું સાચી વિધિ તો અંતર્મુખ ઉપયોગ ત્યાં સુધી આપણો ન થાય ત્યાં સુધી ખરેખર જ્ઞાનીને ઓળખાતા નથી, એટલે કે અંતરવૃત્તિ થવી જોઈએ. કૃપણ એક વાત લખી છે કે જ્ઞાનીનું ઓળખાણ સાચું ઓળખાણ તો જેની અંતર્વૃત્તિ થાય છે, એટલે કે જે જીવ સહસન્મુખ થાય છે, એટલે કે જે જીવ આત્માની નજીક આવે છે અને કંઈક એને આત્માની પ્રસાદી અંદરથી મળે છે, એવો જે સ્વસન્મુખ જીવ છે એ ક્યારે થાય? તેવું બહુ ચિંતન આદિ કરીને બધી બાબતનો નિર્ણય કરીને એવો તરફ વેડો હોય એવો જીવ, તો એવો જીવ જે છે તે જ્ઞાનીને ઓળખી શકે, કેમ કે એ સાંભળે અને વચનને સાંભળે ત્યારે કોક વચન એવું નીકળે જ્ઞાનીના મુખમાંથી એ શાસ્ત્રમાં ન હોય, પછી એ પેલો જીવ સમજે કે આ જે હું જે અનુભવી રહ્યો છું કરતો જેનું હું ચિંતન કરું છું એ વાત આ કરે છે, તો એને લાંબા વખતના પરિચયથી સદવૃત્તિ હોય આપણી આપણું પુણ્યનો પહેલાનો એવો ઉદય હોય તો આ બધી વાતો હોય ત્યારે જ્ઞાની ઓળખાય, એની પહેલા જ્ઞાની ઓળખાતા નથી, તો આ બધા લક્ષણો જ્ઞાનીને એટલા માટે બતાવવામાં આવે છે, આ બધા અંગો આ બધી વાતો એટલા માટે બતાવી છે કે આપણે જ્ઞાનીને ઓળખી શકીએ કે આટલા આટલા ગુણો જ્ઞાનીમાં હોવા જોઈએ. અને શાસ્ત્રની અંદર આપણે ત્યાં ચાર અનુયોગ છે, પ્રથમાનુયોગ જે કહેવાય કથાનુયોગ, એની અંદર બધું વિસ્તારથી ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, તો સમ્યક દર્શનના આઠ અંગ સંબંધી પણ આપણા પુરાણોમાં કથાઓ છે, તો એનું આ 19 શ્લોક અને 20 શ્લોકની અંદર વર્ણન કર્યું છે, તો કહે છે કે તાવત અંજન ચોર અંગે તતો અનંતમતિ સ્મૃતા ઉદાયન શ્રુતિયેન અપિ તુરીયે રેવતી મતા તતો જિનેન્દ્ર ભક્તો અન્યો વારિષ્યણ તતઃ પ્ર વિષ્ણુશ્ચ વ્રજનામાશ્ચ શેષ લક્ષતામ ગતા. એટલે કે આ આઠ ગુણો છે, આ આઠ ગુણમાં પ્રસિદ્ધ વ્યક્તિઓના નામ ક્યાં ક્યાં છે એ આ 19 અને 20 શ્લોકમાં કહ્યું છે કે ક્રમથી પેલા નિશંકિત અંગમાં અંજનચોર પ્રસિદ્ધ થયો છે, એ પછી બીજા નિકાંક્ષિત અંગની અંદર રાણી અનંતમતી પ્રસિદ્ધ થઈ છે, ત્રીજા નિર્વિચિકિત્સા અંગની અંદર ઉદયન રાજા પ્રસિદ્ધ છે, ચોથા અમૂઢ દ્રષ્ટિ અંગમાં રેવતી રાણી પ્રસિદ્ધ છે, પછી પાંચમા ઉપગોહન અંગમાં જિનેન્દ્ર ભક્ત શેઠ પ્રસિદ્ધ, તે પછી છઠ્ઠા સ્થિતિકરણ અંગની અંદર શ્રેણિક રાજાનો પુત્ર વારિષ્યણ પ્રસિદ્ધ છે, તે પછી શેષ બે અંગોમાં અર્થાત વાત્સલ્ય અને પ્રભાવના અંગમાં અનુક્રમે વિષ્ણુકુમાર મુનિ અને વજ્રકુમાર મુનિ પ્રસિદ્ધ અને પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા છે. તો આ લોકોએ જે આખું જીવનચરિત્ર છે એમાં આ વિશેષતાથી એક 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 ગુણનું એમને કેવી રીતે આ ગુણ એમના અંતરમાં હતા એનું વર્ણન કર્યું છે, એમના જીવનની અંદર આ વાતો આવી છે, કોઈ નિશંકતા નિશંકતા તે સંબંધે આખી એમને એના જીવનની અંદર એક વિસ્તારથી વાત કરી છે. તો નિશંકતા આદિ આ બધા ગુણો છે એની આ બધી પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, તો આ બધા આપણા પુરાણની બધી કથાઓ હોય છે, પુરાણો હોય છે એમાં આવી કથાઓ હોય છે, એ કથાની અંદર આ બધી કથાઓ આપી છે. એટલે હવે આ સમ્યક દર્શનનો ના ઉપસંહારની અંદર કે સમ્યક દર્શન કોને કહીએ એના આઠ અંગ કયા, તો કે સમ્યક દર્શન પ્રતીતિ રૂચિ શ્રદ્ધા અને શ્રદ્ધાન એ સમ્યકત્વના પર્યાયવાચક શબ્દો છે. સમ્યક દર્શન કો, પ્રતીતિ કો, રૂચિ કો, શ્રદ્ધા કો, શ્રદ્ધાન કો, સમ્યક દર્શનને આઠ અંગ છે. અંગ શબ્દનો અર્થ અવ્યય છે, સમ્યક દર્શન અંગી છે, અવ્યયી છે અને નિશંક આદિ એના અંગ એટલે અવ્યય છે. અંગોનો અર્થ લક્ષણ અને ચિહ્ન પણ થાય છે, જેને સમ્યક દર્શન હોય છે તેને નિશંક આદિ ચિહ્નો અવશ્ય હોય છે. આમાં પછી વધતા ઓછા પ્રમાણમાં હોય, કોઈને વિશેષ પ્રભાવનો પ્રત્યે લક્ષ્ય હોય, તો કોઈને વિશેષ ભક્તિ પ્રત્યે લક્ષ્ય, તો કોઈને વિશેષ સ્વાધ્યાય એટલે એ પ્રમાણેના ભિન્ન ભિન્ન કોઈ કોઈના જીવનમાં દરેકના જીવનમાં કંઈ ભિન્નતા ભિન્નતા અંગો ઓછા વધતા પણ ઓછા વધતા બધામાં હોય હોય ને હોય છે. તો આ પ્રમાણે એમની કથા છે. હવે અંજન ચોરની ને બધાની કથાઓ છે કે એ લોકો કેવી રીતે નિશંકતા કેવી રીતે હતી, આ બધા અંગોમાં આઠ કથાઓ આપી છે આની અંદર. બધા આપે છે, આમાં આઠ કથાઓ આપેલી છે અને એ કથાઓની અંદર આ અંગનું વર્ણન કરેલું છે. ધર્મ ફેલાવવાની જુદી જુદી રીતે નહીં, એટલે કે હવે એમ છે કે ધર્મ ફેલાવો છે તો એ પ્રભાવના અંગ, તો એકમાં કોઈને પ્રભાવના અંગ વિશેષ છે, કોકને એ જાતનો ભાવ ન હોય, જ્ઞાની હોય પણ એને આવું જાતનો ભાવ ન પણ થાય, ફેલાય તો એમ ઠીક, પણ એનો ઘણો પ્રચાર કરે, કોઈ તપથી કરે, કોઈ તપથી ફેલાવ કરે, કોઈ ઘણું તપ કરે એનાથી પોતા ફેલાય, કોઈ કવિ હોય અને કોઈ એવો એવું જાણકાર હોય એનાથી પોતે ફેલાવ કરે.
ગુરુદેવ
40 વર્ષ સુધી તો એવું બોલ્યા જ નહીં, કેમ કે બીજા ગુરુ બધું હતું કોઈ ખબર ના પડે, ના એનો એવો ઉદય ન હોય તો ના કહીએ, પોતાનો એવો ઉદય ન હોય તો જ્ઞાની ના પણ કરે, કેવડી હોય તો કેવડી બધા કઈ ઉપદેશ આપે એવું નહીં, ન પણ આપે, એટલે પણ છતાં જે જે જ્ઞાની હોય એના અંતરની અંદર ભાવ ગુણ પડે પણ હોય, એમ કે આ ધર્મ સાચો છે એનો પ્રચાર થાય એવો ભાવ અંતર, ભલે કરે ન કરે વાત જુદી છે, કરે ન પણ કરે, કોઈને એવી પોતે સમજતા હોય વ્યક્ત કરવાની એટલી શક્તિ ન પણ હોય, વ્યક્ત કરવાની શક્તિ ન પણ હોય, જ્ઞાની હોય વ્યક્ત કરવાની એટલી શક્તિ ન પણ હોય, પાત્ર ન હોય અગર તો એ વ્યક્ત કરવા ન કરી શકે, કોઈ વખતે એમની બીજી જાતનો આઠમાંથી બીજું કોઈ સ્થિતિકરણ પોતાની સ્થિરતાનું જ અંગ વિશેષ હોય, પોતાના સ્વરૂપમાં સ્થિર થવાની જ વાત પોતે કરતા હોય, બીજી વાત પોતે ન કરતા હોય તો એવું બને. તો આ આઠે આઠ અંગો પણ થોડો થોડો તો બધામાં આ વાત હોય હોય ને હોય જ, પછી કોઈને એવાનો યોગ જ ન થાય જ્ઞાની તો કોને સ્થિરતા કરે.
હવે કૃપાળુદેવનું પદ હે પ્રભુ હે પ્રભુ પ્રથમ લઈએ અને તે પછીથી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.